જય જિનેન્દ્ર પ્રેરણા પ્રકાશન ટ્રસ્ટ રજૂ કરે છે શાંત સુધારસ વ્યાખ્યાનમાળા વ્યાખ્યાન 24મું શાંત સુધારસની ચોથી એકત્વ ભાવના અને પાંચમી અન્યત્વ ભાવના એ બંનેના સંયુક્ત વિવેચનનું પ્રવચન પહેલું પ્રવચનકાર પૂજ્ય મુનિરાજ શ્રી જીનચંદ્ર વિજયજી મહારાજ બંધુ ત્રિપુટી પ્રવચન સ્થળ ત્રિશલાનગર ટીજી પેવેલિયન મહાલક્ષ્મી મુંબઈ 26 પ્રવચન સમય તારીખ 10 ઓગસ્ટ 1987 ને સોમવાર રજૂ કરીએ છીએ એકત્વ ભાવના અને અન્યત્વ ભાવનાનું પ્રથમ પ્રવચન
એક એવ ભગવાન મહાત્મા જ્ઞાન દર્શન તરંગ સરંગ સર્વમન્યદુપકલ્પિતમેત વ્યાકુલીકરણમેવ મમત્વમ પરમ જ્ઞાની મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ શાંત સુધારસ નામના ગ્રંથમાં અશાંતિથી ઘેરાયેલું આપણું ચિત્ત કઈ રીતે શાંતિનો અનુભવ કરી શકે તે માટે ભાવનાઓનો માર્ગ આપણને બતાડી રહ્યા છે અને એમાં અનિત્ય ભાવના, અસરણ ભાવના અને સંસાર ભાવના આ ત્રણ ભાવનાઓનું ચિંતન પૂર્ણ થયું. આજથી ચોથી ભાવના શરૂ થાય છે. ચોથી ભાવનાનું નામ છે એકત્વ ભાવના અને પાંચમી ભાવના છે અન્યત્વ ભાવના. આ એકત્વ અને અન્યત્વ આ ચોથી અને પાંચમી બંને ભાવનાઓ આપણે સાથે જ ચલાવીશું, કારણ કે એક જ વસ્તુને બે સાઈડ છે. અનિત્યતાની વાતો, અસરણતાની વાતો અને સંસારની વિચિત્રતા, દુઃખરૂપ, દુઃખ ફલક અને દુઃખાનુબંધી એવો આ સંસાર કેટલો વિચિત્ર અને વિષમ છે, આ બધી વાતો જે આપણે વિચારી, પરંતુ આ બધી વિષમતાઓનો અનુભવ કોને થાય છે? અનિત્યતા, અસરણતા અને સંસારની વિચિત્રતાઓ એની વચ્ચે કોને મુકાવવું પડે છે? એનો અનુભવ કરનાર કોણ? આપણો આત્મા છે. જળને કોઈ અનુભૂતિઓ નથી, ટેબલને, પાટને અને જળ વસ્તુને કોઈ અનુભૂતિ નથી. જે કંઈ પણ અનુભૂતિઓ છે, સુખદ કે દુઃખદ, અનુકૂળ કે પ્રતિકૂળ, કાયમ ટકનારી કે ન ટકનારી, આ બધી વસ્તુઓની અનુભૂતિઓ એ આત્માને થતી હોય છે. તો જેમ સંસારનું સ્વરૂપ વિચાર્યું એમ એ સંસારની અંદર આ બધા અનુભવો કરનાર આત્મા જે છે એ આત્માનું સ્વરૂપ કેવું છે, આત્મા ખરેખર કેવો છે, એ વાત હવે આ ચોથી અને પાંચમી ભાવનાની અંદર રજૂ થાય છે. જેમ જગતને સમજી લેવું જરૂરી છે, સંસારને ઓળખી લેવો જરૂરી છે, એમ જાતને પણ ઓળખી લેવી બહુ જરૂરી છે કે આ આત્મા એટલે શું છે, આત્માનું સ્વરૂપ શું છે. એ આત્માનો વિચાર બે રીતે થશે, નેગેટિવ દ્રષ્ટિએ અને પોઝિટિવ દ્રષ્ટિએ. આત્મા શું છે, એનું સ્વરૂપ કેવું છે, એ ચોથી ભાવનામાં બતાડવામાં આવે છે. આત્મા શું નથી એ પાંચમી અન્યત્વ ભાવનાની અંદર બતાડવામાં આવ્યું છે. એકત્વ અને અન્યત્વ આ બંને આત્માને કેન્દ્રમાં રાખીને વિચારવાની ભાવનાઓ છે, એનું પોઝિટિવ સ્વરૂપ અને એનું નેગેટિવ સ્વરૂપ. સૌથી પહેલા એકત્વ ભાવનાનો પ્રારંભ કરતા વિનય વિજયજી મહારાજ આત્માના સ્વરૂપનો આપણને એક ખ્યાલ આપે છે કે એક એવ ભગવાન અયમ આત્મા. આ આત્મા એકલો છે, કોઈ પણ જાતના બાહ્ય વળગણોથી યુક્ત આ આત્મા હોવો ન જોઈએ. આત્માનું એકત્વ સ્વરૂપ, આત્મા એકલો છે અને એવો એકત્વ સ્વરૂપને પ્રાપ્ત કરતો કે પ્રાપ્ત કરેલો એવો આ આત્મા, એને માટે વિનય વિજયજી મહારાજ વિશેષણ વાપરે છે કે એક એવ ભગવાન અયમ આત્મા. એ આત્મા જ ભગવાન છે, આત્મા જ પરમાત્મા છે. જો એ આત્મા પોતાના એકત્વ સ્વરૂપની અંદર સ્થિર થઈ જાય તો, અને જ્યારે આત્મા પોતાના એકત્વ સ્વરૂપને ભૂલીને અનેકત્વના ખ્યાલોમાં અટવાય છે, જે પોતે નથી એમાં પોતાપણાની જ્યારે કલ્પના કરે છે, જે પોતાનું નથી એને પોતાનું માની લેવાની ભૂલ કરે છે, ત્યારે આ આત્મા એનું ભગવત સ્વરૂપને ગુમાવી બેસે છે અને એનું એક વિચિત્ર અને વિષમ સ્વરૂપ ઉભું થઈ જાય છે. બાકી શુદ્ધ તત્વ દ્રષ્ટિએ જો વિચારીએ તો આત્મામાં અને પરમાત્મામાં કોઈ ફરક નથી, આત્મા એ જ પરમાત્મા છે. પરંતુ આજે આપણું ભગવત સ્વરૂપ ઢંકાઈ ગયું છે, એની ઉપર કોઈક વાદળાઓ આવી ગયા છે, એની આડે કોઈક આવરણોએ એના સ્વરૂપને રૂંધી દીધું છે. માટે આ આત્મા અત્યારે ભગવત ભાવની પ્રાપ્તિ કે ભગવત ભાવની અનુભૂતિ કરી શકતો નથી. એનામાં યોગ્યતા હોવા છતાં આજે એનું એ મૂલ્યાંકન થઈ શકે નથી. સોનું જ્યારે ખાણમાં પડ્યું હોય છે ત્યારે એનું સ્વરૂપ કેવું હોય છે? સોનું તો સોનું જ છે, એનું તેજ, એનું મૂલ્ય, એનામાં કોઈ ફરક ખરો નહીં. પણ જ્યાં સુધી એ સોનું માટીમાં મળેલું છે, એ માટી સાથેનું સોનું જો બહાર લાવવામાં આવે તો કોઈ એને એમ કહે ખરો કે આ સોનું છે? એ તો કોઈક સોનીના હાથમાં જાય, અગ્નિની અંદર એને તપાવવામાં આવે, એની ઉપર પ્રયોગ કરીને માટીથી એને જુદું પાડવામાં આવે અને જ્યારે પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરી દે ત્યારે સુવર્ણ અત્યંત મૂલ્યવાન બની જાય છે, એના પૂર્ણ તેજને એ પ્રકાશિત કરી દે છે. એમ આ આત્મા પરમાત્મા સ્વરૂપી હોવા છતાં પણ, પરમાત્માનો અંશ આ આત્મામાં જ પડેલો હોવા છતાં પણ આજે એ માટીમાં મળેલો છે અને માટે એનું જે મૂલ્યાંકન થવું જોઈએ એ મૂલ્યાંકન થઈ શકતું નથી. જો એને માટીથી જુદું પાડી દેવામાં આવે, અનેક જે પર પદાર્થો છે એ પર પદાર્થોની સાથે આજે આ ચેતના એવી એક રૂપ બની ગઈ છે, જે એ પોતે નથી એનામાં એણે પોતાપણાની કલ્પના કરી છે, જે જે પોતાનું નથી એ બધાને પોતાનું માનવાની એણે ભૂલો કરી છે, અને પરિણામે એની જે ઓરિજિનાલિટી હતી, એનું જે શુદ્ધ સ્વરૂપ હતું, એ આજે ગુમાવી દીધું છે. પ્રયત્ન સાધનાનો એક જ કરવાનો છે કે આત્માને એના એકત્વ સ્વરૂપની અંદર સ્થિર કરવો, અનેકત્વના આવરણોને દૂર કરી નાખવા, એ જ સાચી સાધના છે. અને એ સાધના કરતા જો એકત્વ સ્વરૂપને પ્રાપ્ત કરે તો આ એક એવ ભગવાન અયમ આત્મા, ભગવાન છે આ જ આત્મા, ભગવાન છે. કેવું છે એનું સ્વરૂપ? એ ભગવત સ્વરૂપી આત્મા, એનું સ્વરૂપ કેવું છે? જ્ઞાન દર્શન તરંગ સરંગ હો. જ્ઞાન, અનંત જ્ઞાન અને અનંત દર્શન એ આત્માનું સ્વરૂપ છે, એ આત્માનો સ્વભાવ છે, એ એના લક્ષણો છે, એ એના ગુણો છે. માત્ર જ્ઞાન અને માત્ર દર્શન, સામાન્યથી ઓગથી જ્યારે આપણે જોઈએ ત્યારે એનું દર્શન કહેવાય, અને એનું વિશેષ જ્યારે વસ્તુનો અવબોધ થાય એ એને જ્ઞાન કહેવાય. જ્ઞાન અને દર્શન, જોવું અને જાણવું એ આત્માનો સ્વભાવ છે, અને એવા સ્વભાવની અંદર સ્થિર થયેલો આત્મા એ ભગવાન સ્વરૂપ છે, એ જ પરમાત્મા છે. જ્યારે આ આત્મા જોવું અને જાણવું એટલા પોતાના સ્વરૂપને ભૂલીને જોયેલા અને જાણેલા તત્વો ઉપર ગમા અને અણગમા કરવા માંડે છે, રાગ અને દ્વેષ કરવા માંડે છે, ત્યારે એના એ ભગવત સ્વરૂપને ભૂલી જાય છે અને એનું ભગવત સ્વરૂપ કુંઠિત થઈ જાય છે. માત્ર જોવું, માત્ર જાણવું એ આત્માનો સ્વભાવ છે, અને જોયા જાણ્યા પછી એની ઉપર રાગદ્વેષ કરવા એ આત્માનો સ્વભાવ નથી. એ કર્મના ઉદયથી આત્માની અંદર ઉભો થયેલો એનો એક વિભાવ છે. સ્વભાવ જુદી વસ્તુ છે અને વિભાવ જુદી વસ્તુ છે. સ્વભાવ એનું નામ કે જે કોઈ પણ વસ્તુના સંયોગ વિના પણ સહજ રીતે હોય જ, અને વિભાવ ક્યારેક આવે અને ક્યારેક ચાલ્યો જાય. શીતલ રહેવું એ પાણીનો સ્વભાવ છે, પણ એવું પાણી જ્યારે અગ્નિના સંયોગમાં આવે ત્યારે ઠંડુ પણ પાણી ગરમ થઈ જાય કે નહીં? થઈ જાય. પણ ઉષ્ણતા એ પાણીનો સ્વભાવ નથી, માટે જ્યારે અગ્નિનો સંયોગ છૂટી જાય છે ત્યારે વળી પાછું પાણી ઠંડુ થઈ જાય છે. શીતળતા એનો સ્વભાવ છે, ઉષ્ણતા એ અગ્નિના સંયોગના કારણે એનામાં ઉભો થયેલો વિભાવ છે, વિકૃતિ છે. એમ જોવું અને જાણવું એ આત્માનો સ્વભાવ છે. જોયા અને જાણેલા ઉપર રાગ અને દ્વેષ કરવા એ કર્મના સંયોગના કારણે ઉભો થયેલો વિભાવ છે, એ એક વિકૃતિ છે. જો કર્મનો સંયોગ છૂટી જાય તો આ રાગ ને દ્વેષની વિકૃતિ પણ ટળી જાય, પાછું માત્ર જ્ઞાન અને દર્શનના સ્વરૂપને આત્મા પ્રાપ્ત કરી લે. વિનય વિજયજી મહારાજ ચોથી ભાવનામાં આ આત્માના સ્વરૂપનો આપણને અવબોધ કરાવે છે, ખ્યાલ આપે છે, કે આ તમારો આત્મા એ એકલો છે, એકત્વ સ્વરૂપી છે, અને એવો એ આત્મા એ જ્ઞાનમય છે અને દર્શનમય છે. એ સિવાયનું સર્વમન્ય ઉપકલ્પિત મેતદ વ્યાકુલીકરણ મેવ મમત્વમ, બાકીનું બધું જ જ્ઞાન અને દર્શન સ્વરૂપને ભૂલીને, એકત્વ સ્વરૂપને ભૂલીને જે કંઈ પણ ખ્યાલોમાં જીવ અટવાયો, જે કોઈ પણ વસ્તુઓની અંદર એને પોતાપણાની કલ્પના કરી, એ બધું શું છે? સર્વમન્ય ઉપકલ્પિત મેતદ, એ બધી મનની કલ્પનાઓ છે. આ હું છું, આ મારું છે, એ હકીકતમાં હું નથી અને મારું નથી, છતાં હું અને મારાપણાને જે કોઈ ખ્યાલો જાગે છે એ માત્ર આપણી ભ્રમણાઓ છે, કલ્પનાઓ છે, મિથ્યા દ્રષ્ટિઓ છે. સર્વમન્ય ઉપકલ્પિત મેતદ, બાકીનું બધું જ કલ્પેલું છે, ઉપકલ્પિત છે, અને એ કલ્પના એનું પરિણામ શું? વ્યાકુલીકરણ મેવ મમત્વમ. આ બધું મમત્વ, જે હું નથી અને જે મારું નથી, એમાં હું અને મારું માનીને મમત્વ ભાવના જે કેળવી, એ મમત્વ વ્યાકુલીકરણમ, એ મનને વ્યાકુળ બનાવનાર છે, આત્માને વ્યથિત બનાવનાર છે. જેને ખરેખર સહજ શાંતિનો અનુભવ કરવો હોય, એને પોતાના એકત્વ સ્વરૂપને પ્રાપ્ત કરી લેવું જોઈએ, પ્રગટ કરી લેવું જોઈએ, એમાં સ્થિરતા કેળવી લેવી જોઈએ, અને એ સિવાયના જે કોઈ પણ કલ્પનાઓના જાળાઓ છે એને ભેદી નાખવા જોઈએ. એ ભેદી નાખે તો આત્મા એકલો છે, આત્મા જ્ઞાનમય છે અને દર્શનમય છે. આપણે સમગ્ર દુનિયાનો વિચાર કર્યો, પરંતુ આપણી આ એક મોટામાં મોટી કમનસીબી કે સૌનો વિચાર કરનારા આપણે આપણી જાતનો કોઈ દિવસ વિચાર જ નથી કર્યો. અનેકને ઓળખવાનો પ્રયત્ન કરનારા આપણે આપણી જાતની ઓળખાણ મેળવવા માટે કોઈ દિવસ તસ્દી જ નથી લીધી. સૌની સાથે સંબંધ બાંધનારા આપણે આપણી જાત સાથે, આપણી ચેતના સાથે સંબંધ બાંધવા માટે ક્યારેય કોઈ ડગ જ નથી માંડ્યા, અને એટલા માટે જ આપણા જીવનમાં અનેક અશાંતિઓ અને અનેક સમસ્યાઓ ઊભી થઈ ગઈ છે. સમસ્યાઓથી મુક્ત થવું છે અને સહજ શાંતિને પ્રાપ્ત કરવી છે તો જ્ઞાની પુરુષો આપણને માર્ગ ચીંધે છે કે જાતને ઓળખો. જગતને ઓળખવું જેમ જરૂરી છે, એમ જાતને ઓળખવી પણ બહુ જરૂરી છે. અને એ જાતને ઓળખવા માટેનો આ પ્રયત્ન છે કે પોતાના સ્વરૂપનું ચિંતન કરવું પડશે કે હું એટલે કોણ. બહુ મોટું આ ચિંતન છે. દુનિયાભરની વાતોનું ચિંતન કરનારા અને દુનિયાભરની ચિંતાઓ કરનારા, આપણે આપણી જાતનું ચિંતન નથી કર્યું અને આપણી પોતાની ચિંતા નથી કરી. આપણે કેટલી ચીજોનું આપણે ચિંતન કર્યું, કેટલી વસ્તુઓની ચિંતાઓના ભાર આપણે રહીને માથે લઈને ફરીએ છીએ. કોઈ દિવસ આપણે આપણા પોતાના સ્વરૂપનું ચિંતન જ ન કર્યું, ક્યારે પણ આપણે આપણી જાતને ઓળખવાનો પ્રયત્ન જ ન કર્યો. કોઈ દિવસ આપણે આપણા અંતરને પ્રશ્ન ન પૂછ્યો કે હું કોણ છું. શ્રીમદ રાજચંદ્રજીએ આ ચિંતનની પ્રેરણા કરી છે કે આ ચિંતનને હૃદયસ્થ કરી લો તો જીવનની કોઈક દિશા નવી ખુલી જશે. હું કોણ ને ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરિહરું, એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. હું કોણ ને ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. રોજ દરેકે પોતાની જાતને આ પ્રશ્ન પૂછવાની જરૂર છે કે હું કોણ, અત્યારે જે છું, જે સ્વરૂપ છે એ શું છે, હું ક્યાંથી આવ્યો, શું સ્વરૂપ છે મારું ખરું, મારું ખરું સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ શું છે. અને એ વિચાર કરતા કરતા જો શુદ્ધ સ્વરૂપ સમજાય, એને સમજવાની ભૂમિકા કેળવાય, તો તરત જ ખ્યાલ આવશે કે પછી આ જે કંઈ બહારના વળગણો વળગ્યા છે, દેહથી માંડીને અનેક વસ્તુઓના, કોના સંબંધે વળગણા છે, રાખવું કે પરિહરવું, એ બધું હવે રાખવું છે કે એનાથી મારે મુક્ત થવું છે. આટલો વિચાર જો વિવેકપૂર્વક કરે માણસ અને શાંત ભાવે જો કરે, આના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા. આપણે કદાચ વિચારો પણ કરીએ છીએ પણ અશાંત ભાવે. કોણ આપણા આત્માનું ભાઈ સ્વરૂપ શું, વાતો પણ કરતા હોઈએ છીએ ને મન પાછું બીજે પણ ભટકતું હોય છે. આપણે કોઈ દિવસ શાંત થઈને, સ્થિર થઈને, અંતરમાં ઠરીને કોઈ દિવસ આપણી જાત માટેનો કોઈ વિચાર કે ચિંતન આપણે ચલાવ્યું નથી. અને જો એ ચલાવતા આવડે તો સર્વ તત્વો સિદ્ધાંત તત્વો અનુભવ્યા તો સિદ્ધાંતોના બધા જ તત્વો એની સમક્ષ સ્પષ્ટ થઈ ગયા વિના રહેવાના નથી. અનુભવ આ કરવાનો છે. વિચાર આ કરવાનો છે. જાતને ઓળખવા માટે અંતરમાં ડૂબકી મારવી પડશે. જગતને ઓળખવાની ઉપાધિઓ તો બહુ કરી અને જાતને ઓળખવાની સમાધિમાં લીન બની જાઓ. હવે આપણે ઉપાધિઓમાં જ અટવાતા રહ્યા માટે સમાધિ આપણને મળી જ નહીં. બહારની જંજાળોને ઓછી કરશું અને જાતને ઓળખવાનો જો પ્રયત્ન કરશું તો પરમ સમાધિ અને શાંતિ પ્રાપ્ત થઈ ગયા વિના રહેશે નહીં. અને એ જાતની ઓળખાણ માટે પહેલો પ્રશ્ન પૂછવો પડશે, હું કોણ છું? રોજ અંતરને પ્રશ્ન પૂછો. 24 કલાકમાં થોડીક ક્ષણો પણ એવી કાઢો કે જે વખતે તમે શાંતિથી બેઠા હો અને દુનિયાભરના વિચારોને ઘડીભરને માટે બાજુ ઉપર મૂકી દઈને અંતરાત્માને તમે પ્રશ્ન પૂછતા હો અને ચિંતન કરતા હો કે હું કોણ છું, ક્યાં આવ્યો છું, શા માટે અહીં આવ્યો છું, મારું કર્તવ્ય શું છે અહીં આગળ આવીને કરવાનું, કરવા જેવું શું શું નથી કરતો, ન કરવા જેવું કેટ કેટલું લઈને બેઠો છું આજે, અને આમને આમ ચાલતું રહેશે તો આનું પરિણામ શું આવશે? આટલો વિચાર દરેક સાધકે રોજના જીવનમાં કરવો જોઈએ એમ આપણા જ્ઞાની પુરુષોએ કીધું છે. શાસ્ત્રોની અંદર સાધનાના માર્ગે આગળ વધવા ઈચ્છતા કે જીવનનો વિકાસ કરવા ઈચ્છતા એવા સુજ્ઞ આત્માઓને માટે જે દિનચર્યા બતાડી છે આપણા જ્ઞાની પુરુષોએ, એમાં આ એક મહત્વનું કાર્ય બતાડ્યું છે કે દરેક આત્માર્થી સાધકે સવારના ઉઠીને સૌથી પહેલું જેમ પરમાત્માનું સ્મરણ કરવાનું છે, એમ પરમાત્માનું સ્મરણ કર્યા પછી તરત જ બીજા નંબરનું કર્તવ્ય આ બતાડ્યું કે આત્મચિંતન કરવું જોઈએ દરેકે. પ્રતિક્રમણાદી ક્રિયાઓ એ પછી બતાડેલી છે. પથારીમાં ઉઠ્યા પછીના પહેલા બે કાર્યો જ્ઞાની પુરુષોએ બતાડ્યા છે શ્રાવકની દિનચર્યાનું વર્ણન કરતા, કે પહેલા પરમાત્માનું સ્મરણ કરે અને પછી આત્માનું ચિંતન કરે. અને આત્મચિંતનમાં શું કરવાનું, ચિંતન કરવાનું એટલે શું કરવાનું, તો ત્યાં આગળ આ પ્રશ્નો મૂક્યા છે કે એ પોતાની જાતને આટલા પ્રશ્નો પૂછે અને એનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરે. અને એ પ્રશ્નોમાંનો પહેલો પ્રશ્ન આ છે, કો હમ, હું કોણ છું, કો હમ કુત આયાત કિમ એસ ઉચિયમ, હું કોણ છું, ક્યાંથી અહીં આવ્યો છું, અહીં આવ્યા પછી અહીંને ઉચિત એવું મારું કર્તવ્ય શું છે, કરવા જેવું શું શું નથી કરતો, ન કરવા જેવું આજે મેં મારા જીવનમાં શું શું પકડીને બેઠો છું, શું શું લઈ લીધું છે, અને આમને આમ ચાલશે તો એનું પરિણામ શું આવશે, મારે શું કરવું જોઈએ અને શું છોડવું જોઈએ. આટલો વિચાર દરેક સાધકે રોજ સવારે ઉઠીને શાંતિપૂર્વક પોતાના આત્માની અંદર ફરીને કરવો જોઈએ. આનું નામ છે આત્મચિંતન. મને એમ લાગે છે કે આટલું જો આત્મચિંતન કરતા પણ આપણે શીખી જઈએ, ગંભીરતાથી જો આપણે આટલું આત્મચિંતન કરીએ તો કદાચ વિકાસની ઘણી બધી પગદંડીઓ આપણા માટે સ્પષ્ટ થઈ જાય. પણ આપણે તો કોઈ દિવસ આ અંગેનો વિચાર જ નથી કર્યો, ગંભીરતાથી કોઈ વિચાર નથી કર્યો. આપણે બિલકુલ આંખો મીચીને ઘરેણમાં ચાલ્યા જઈએ છીએ, જિંદગી જીવે રાખીએ છીએ. ખરેખર આ જિંદગીનું સાર્થક્ય આપણે પામી શકીએ એ અશક્ય વાત બની ગઈ છે. આ માટે વિનય વિજયજી મહારાજ આપણને એકત્વ ભાવનાનું ચિંતન બતાડી રહ્યા છે. એકત્વ ભાવનામાં પણ આત્માનો વિચાર કરવાનો છે કે હું કોણ છું, મારું સ્વરૂપ શું છે. અને એનો જવાબ પણ એમણે આપ્યો કે એક એવો ભગવાન અયમ આત્મા, તું તો ભગવાન સ્વરૂપી છે, તું એકલો છે, તું આત્મા છે. હું એટલે આ દેહ નહીં, હું એટલે કોઈ ઇન્દ્રિયો નહીં, હું એટલે કે જેને કોઈક નામ અને રૂપ મળ્યું છે એવું કોઈ બહારનું વ્યક્તિત્વ નહીં, પણ હું એટલે એ બધાથી ભિન્ન એક શુદ્ધ બુદ્ધ અને મુક્ત સ્વરૂપી એવો હું એક આત્મા છું. આ વિચાર સૌથી પહેલો અંતરમાં જગાડવો પડશે. આજે તો આપણે હું પણાની ખોટી ભ્રમણાઓમાં આપણે અટવાયા છીએ અને માટે વ્યાકુળતાઓ ઉભી થઈ છે. વ્યાકુલીકરણ મેવ મમત્વમ, વિનય વિજયજી મહારાજ કહે છે કે જે ભ્રમણાઓ છે, પરિકલ્પનાઓ છે, એ કલ્પનાઓ તો ચિત્તને વ્યાકુળ બનાવનારી છે. કઈ ભ્રમણા? પહેલી ભ્રમણા આ છે કે હું એટલે આ દેહ, આ દેહને હું માનવાની આપણે ભૂલ કરી છે. આપણને કોઈ દિવસ એ વિચાર ના આવ્યો કે આ દેહની અંદર વસનારો હું કોઈક બીજું તત્વ છે, આ એ હું નહીં, આ તો મને લાગેલું એક વળગણ છે. આ સમજણ કે આ ખ્યાલ તમને કે મને ક્યારે આવતા હશે? જેમ શરીરની ઉપર પહેરવાનું વસ્ત્ર એ હું નથી પણ આપણાથી જુદું છે, કોઈ દિવસ તમે જબ્બાને હું માન્યું કે આ જબ્બો એ હું છું? નહીં, કારણ કે તમને ખબર છે કે એ હું નથી, પણ આ મારા દેહની ઉપરનું એક આવરણ છે, એને ઢાંકવા માટેનું એક વસ્ત્ર છે. હકીકતમાં એ હું નથી, રોજ હું એનો ઉપયોગ કરું છું, રોજ એને હું ધારણ કરું છું, તે છતાં આ ખમીસ એ હું નથી, એ ખ્યાલ છે. પણ હું રોજ જેનો ઉપયોગ કરું છું, રોજ જેને ધારણ કરીને ચાલુ છું, એ આ દેહ એ હું નથી, મને વળગેલું એક વળગણ છે, મેં પહેરેલું એક વસ્ત્ર છે, બાકી આની સાથે મારે કોઈ લેવા દેવા નથી. આ ખ્યાલ જે દિવસે પ્રબળ બની જશે, એ દિવસે એનાથી પર એવો આ આત્મા એ એકલો છે, એના એકત્વ સ્વરૂપનો અનુભવ થયા વિના રહેશે નહીં. વસ્ત્રને આપણે આપણાથી જેટલા ભિન્ન માનીએ છીએ, એટલો આ દેહ પણ મારાથી ભિન્ન છે, એ સત્ય સમજાવવું બહુ જરૂરી છે. આને હું માની લીધું, જે નામ મળ્યું છે થોડાક સમય માટેનું, જે એક આકાર અને રૂપ મળ્યો છે થોડાક સમય માટે, એ નામમાં અને રૂપમાં હું પણ આની આપણે કલ્પના કરી. અડધી રાતે ઊંઘમાંથી ઉઠાડે કોઈ અને તમને પૂછે કે એ કોણ છૂટો છે, કોણ છો તમે, તો આપણે શું કહીશું? ઊંઘમાંથી ઉઠાડીને કોઈએ પૂછ્યું કે તમે કોણ છો, એટલે હું તરત જ કહું કે હું જીનચંદ્ર વિજય, હું જીનચંદ્ર વિજય છું. શું ખરેખર જીનચંદ્ર વિજય એ કોનું નામ છે? હું તો આજથી 40 વર્ષ પહેલા પણ ક્યાંક હતો કે જે વખતે જીનચંદ્ર વિજય નામનું કોઈ અસ્તિત્વ આ દુનિયાની ઉપર નહોતું એ નામનું, અને તે વખતે પણ હું હતો, અને આજે 40 વર્ષ પછી હું છું, અને હું એમ કહું છું કે હું જીનચંદ્ર વિજય, તો આ મારું મોટામાં મોટું અજ્ઞાન નથી? શું? કારણ કે મેં મારી ચેતનાએ હું પણ આની કલ્પના એને મળેલા નામની અંદર બાંધી દીધી છે. જન્મતાની સાથે જે એક દેહ મળ્યો, એ દેહને પહેલા એક જુદું નામ મળ્યું હતું. સંસાર છોડ્યો 8 વર્ષની ઉંમરે અને દીક્ષિત થયા એટલે નામ બદલાયું, એને જીનચંદ્ર વિજય નામ મળ્યું, અને 32 વર્ષનો એ સંસ્કાર રૂઢ થતો ગયો કે હું એટલે જીનચંદ્ર વિજય, હું એટલે જીનચંદ્ર વિજય. એટલે આજે ઊંઘમાંથી ઉઠાડીને કોઈ પૂછે કે તમે કોણ, એટલે આપણે આપણા દેહને મળેલું જે નામ છે એ નામનો જ ઉલ્લેખ કરશું. કોઈક ફોટો લાવીને તમને બતાડશે કે આ ભાઈ ફોટો કોનો છે, તો આપણે શું કહીશું? મારો. કોનો છે આ ફોટો? જે રૂપ મળ્યું છે એને હું માન્યું, જે નામ મળ્યું છે એને મારું માન્યું, અનામી અને અરૂપી એવી જે આત્માની અવસ્થા છે એને આપણે ભૂલી ગયા, અને નામધારી અને રૂપધારી જે આપણું વ્યક્તિત્વ છે એમાં હું પણ આની કલ્પના કરીને આપણે અટકી ગયા. આત્માનું સ્વરૂપ છે એને કોઈ નામ નથી, એને કોઈ રૂપ નથી, એને કોઈ આકાર નથી. અનામી, અરૂપી, નિરંજન, નિરાકાર એવો આપણો શુદ્ધ બુદ્ધ અને મુક્ત આત્મા છે. પણ અનામી આત્માને વળગેલા દેહને એક નામ મળ્યું છે, અરૂપી એવા આત્માને એક રૂપ પ્રાપ્ત થયું છે, નિરંજન અને નિરાકારને પણ એક આકારની અંદર આજે પુરાવવું પડ્યું છે, અને અજ્ઞાન કરુણા તો એ વાતની છે કે અનામીએ નામની અંદર હુંપણાની કલ્પના કરી, અરૂપી એવી આ ચેતનાએ રૂપમાં પોતાપણાનું દર્શન કર્યું, અને નિરંજન અને નિરાકાર એવા એ સ્વરૂપને ભૂલીને આકારની સાથે એને એવો મમત્વ બાંધી દીધું કે જેના કારણે અનેક જાતની વિષમતાઓ એના ચિત્તમાં અને એના જીવનમાં ઉભી થઈ ગઈ, જેણે એને વધુ ને વધુ અશાંતિનો અનુભવ કરાવ્યો છે, જેણે એને વધુ ને વધુ આસક્તિના માર્ગે ખેંચી જવાનું પાપ કર્યું છે. જે પડે આ ખ્યાલ આવી જાય કે હું એટલે નામધારી અને રૂપધારી વ્યક્તિત્વ એ હું નથી, પણ અનામી અને અરૂપી એવું જે શુદ્ધ અસ્તિત્વ છે એ હું છું. અસ્તિત્વનું ભાન જગાવો, વ્યક્તિત્વની મૂર્છા મટાડો. આજે આપણે વ્યક્તિત્વના ખ્યાલોમાં અટવાયા છીએ, માટે અસ્તિત્વની જાગૃતિ આપણે ગુમાવી બેઠા છીએ, અને જ્યાં ભૂલ થઈ ગઈ, આને હું માની લીધું એટલે પછી એને સંબંધિત જે કોઈ તત્વો હતા એ બધા મારા લાગ્યા. આ દેહનો સંબંધ જેની જેની સાથે બંધાયો હતો સીધો કે પરંપરાની રીતે, તે બધા મારા લાગ્યા. આ દેહ હું છું એટલે એ દેહને જરૂરી કપડાં મારા, આ મમત્વ મારાપણાનો ભાવ આવ્યો. પછી એ મારા કપડાની ઉપર કોઈએ શરીરનો ડાઘ પાડ્યો એટલે તરત જ મારા મન ઉપર અશાંતિનો ડાઘ પડતા જરાય વાર નહીં લાગે, કસાયોના પડછાયા પડતા જરાય વાર નહીં લાગે. આ દેહને હું માન્યું એટલે એને સંબંધિત પત્ની હતી, પુત્ર હતા, સ્વજનો હતા, સ્નેહીઓ હતા, એ બધાને મારા માન્યા. હું પણ આ નહીં ભ્રમણાએ માયાપણાના પણ ખોટા ખ્યાલો ઉભા કરી દીધા અને અનેકની અંદર આ હું આ મારું આ હું આ મારું આ હું આ મારું હું અને મારું હું અને મારું હું અને મારું એ અનેકત્વના ખ્યાલમાં આ એકત્વ સ્વરૂપી આત્મા એવો અટવાતો ગયો, એવા બંધનો બાંધતો ગયો, એવી જાળમાં ફસાતો ગયો કે પરિણામે પોતાનું સહજ સ્વરૂપ એ ભૂલી ગયો અને ઝંઝારની અંદર અટવાયેલા એણે અનેક જાતની અશાંતિઓ અને આપત્તિઓ પોતાના જીવનમાં ઉભી કરી દીધી. વિનય વિજયજી મહારાજ ચોથી એકત્વ ભાવનાનું ચિંતન આપણને કરાવે છે અને એમાં એમ કે છે કે આ બધા અજ્ઞાનના અંશોને દૂર કરી દો અને તમારા સહજ અને શુદ્ધ સ્વરૂપને પામવાનો પ્રયત્ન કરી દો, ઓળખવાનો પ્રયત્ન કરી દો કે હું એટલે કોણ, હું એટલે આ દેહ નહીં. કારણ કે દેહ રહેશે અને હું નહીં હોઉં. જે કઈ સુખ દુઃખની સંવેદનાઓ થાય છે એ સંવેદનાઓ કરનાર હું છું, આ દેહ નથી. કારણ કે દેહ હોવા છતાં પણ જ્યારે એમાંથી હું નીકળી જશે ત્યારે આ દેહને કંઈ અસર નહીં હોય. આજે ઇન્જેક્શનની એક નાનકડી સોય પણ રાણ પડાવી દે છે. ઉગાળા પગે ચાલ્યા જતા પગ નીચે કોઈ કે રસ્તા ઉપર નાખેલી સળગતી બીડી આવે છે અને બીડી પગ નીચે ચંપાય છે તો એ તરત જ બળતરા થાય છે ને પગ ઉપાડી લઈએ છીએ. એનો એ હું એક દિવસ આ દેહને આખો ને આખો સળગાવી મારશે, છતાં ચુકારો એ નહીં કરીએ આપણે. કેમ, શું થઈ ગયું? જે દેહની નીચે બીડી આવતા પણ રાણ પડી જતી હતી એ આખો ને આખો દેહ સળગી જાય છે, તે છતાં એને કઈ સંવેદના નથી થતી, એ કોઈ રાણ નથી પાડતો, આ ફરક કેમ પડ્યો? કારણ કે સંવેદના કરનારા દેહ નહોતો, એની અંદર રહેલો હું હતો, જે હું એમાંથી નીકળી ગયો છે. અને હકીકતમાં આ દેહ હું નથી, આત્મા જુદો છે અને દેહ જુદો છે. માટે તો આપણે એની સાથેનો વાક્ય પ્રયોગ પણ એવો કરીએ છીએ કે ભાઈ મારું શરીર, હે, કોઈ દિવસ એમ કીધું કે હું શરીર બગડી ગયું છે? જુઓ, આ શરીર અને આપણે જુદા છીએ, આપણા વ્યવહારથી ફલિત થાય છે. આપણે એમ કહીએ છીએ કે મારા શરીરમાં આજે સ્વસ્થતા નથી. મારું શરીર એનો અર્થ શું? કે હું જુદો છું અને મારું મારું ખમીસ, મારી ગાડી, મારો બ્લોક, મારું ફર્નિચર, મારી બોલપેન, મારું ઘડિયાળ, ઘડિયાળ એ આપણે છીએ, બ્લોક એ આપણે છીએ, ફર્નિચર એ આપણે છીએ, ગાડી એ તમે છો નહીં. માટે જ તમે કહો છો હું ગાડી એમ નથી કહેતા, હું ઘડિયાળ બગડી ગયું છે એમ નથી કહેતા, મારું ઘડિયાળ બગડી ગયું. એનો અર્થ એ છે કે તમે જુદા છો અને તમે પ્રાપ્ત કરેલું ઘડિયાળ કોઈક જુદું છે. એ જ રીતે આપણે વાક્ય પ્રયોગ એ કરીએ છીએ કે મારા શરીરને આજે ઠીક નથી, એનો અર્થ એ છે કે હું જુદો છે અને મારું શરીર, મારું કહીએ છીએ માટે શરીર જુદું છે. દેહ અને આત્મા જુદા છે એ ભાનને પહેલું સ્વીકારવું પડશે, એ સત્યનો સ્વીકાર કરીને ચાલવું પડશે. તો દેહની અંદર કેળવાથી આત્મબુદ્ધિ તૂટશે અને દેહાત્મ બુદ્ધિ તૂટી તો જ એ દેહના કારણે, દેહ દ્રષ્ટિના કારણે ઉભી થતી આસક્તિ અને અશાંતિમાંથી આપણું ચિત્ત મુક્ત બની શકશે. પહેલું આ અજ્ઞાન ટાળવું પડશે. સૌથી મોટામાં મોટું અજ્ઞાન અને સગળી સમસ્યાઓનું જો કોઈ મૂળ હોય તો આ દેહાત્મ બુદ્ધિ છે, જે હું નથી અને હું માનવાની આપણે ભૂલ કરી છે, અને જે મારું નથી એને મારાપણાના ખ્યાલોમાં આપણે અટવાયા છીએ. આને હું માન્યું, એક ભૂલ કરી એટલે પછી બીજી ભૂલો. ગણિતનો દાખલો કરવામાં એક થાપ ખાઈ લીધી, તમે એક ખોટી ગણતરી માંડી, પછી બધું કદાચ તમે સાચું પણ માંડો તો એ જવાબ ખોટો જ આવવાનો છે. એમ આ મૂળમાં જ ભૂલ કરી, હું જે નથી એને હું માન્યું એટલે પછી હવે એને સંબંધિત જે જે હશે એ બધા મારા જ લાગવાના છે, અને એ મારા લાગ્યા એટલે મમત્વ કેળવવાનું છે, એ મમત્વ ચિત્તને વ્યાકુળ બનાવવાનું છે, મનને અશાંત કરવાનું છે, ક્યાંક ને ક્યાંક ગરબડમાં નાખવાનું છે. એ બધામાંથી બચવું હોય તો મૂળમાંથી જ ભૂલ સુધારી લેવી જોઈએ કે હું એટલે એક શુદ્ધ સ્વરૂપી આત્મા છું, જે એકત્વ સ્વરૂપ છે. એનું માત્ર જ્ઞાન અને દર્શન જેનો સ્વભાવ છે, જોવું અને જાણવું એ મારા ગુણધર્મો છે, એથી આગળ વધવાની જે કઈ ભૂલો કરું છું એ બધું મોહ રાજે અને કર્મ પરમાણુઓએ ઉભી કરેલી આ વિષમતાઓ છે. માત્ર જોવું અને જાણવું એ મારો સ્વભાવ છે, જોયા જાણ્યા પછી જેટલા રાગદ્વેષ કરશું એટલી આપણે અશાંતિને ઉભી કરી જઈશું. આત્મા દર્પણ જેવો છે, અરીસા જેવો, અરીસાની અંદર બધું પ્રતિબિંબ પડે. અરીસાનું કામ શું? સામે જે આવે એનું પ્રતિબિંબ ઝીલવું. એ અરીસાનું કામ છે. પણ જે કઈ પણ પ્રતિબિંબોને ઝીલે છે એની ઉપર ગમા અણગમા કોઈ દિવસ આરીસો કરે છે ખરો? એક સુંદર આરીસાની સામે એક રૂપવાન સ્ત્રી જઈને ઉભી રહે, સરસ એને શણગાર સજ્યા છે, મેકઅપ કર્યા છે, ખૂબ સુંદર દેખાય છે, તો એ સુંદર સ્ત્રીનું પ્રતિબિંબ આરીસામાં પડશે કે નહીં પડશે? પણ આરીસાને એમ થાય કે આહા, બહુ સરસ રૂપ છે આ, હવે ઉભું રહે તો સારું, કેટલું સરસ છે. આવી કોઈ પ્રતિક્રિયા ખરી આરીસાને? એને કોઈ ગમો નથી જાગતો. અને એ વ્યક્તિ ખસી ગઈ અને તરત જ ત્યાં એક કદરૂપી વ્યક્તિ આવી જેના એક ચહેરાના અંગો પાંગના ઠેકાણા નથી, કોઈ સૌંદર્ય નથી, કોઈ આખા મોઢા ઉપર ફાટી નીકળ્યો છે, એવી કોઈક વ્યક્તિ સામે આવીને ઉભી રહે છે. ત્યારે અરીસાને શું થાય? આવું શું આવ્યું? ખસી જાય તો સારું, ખસી જાય તો સારું એમ થાય? અરીસાનું કામ છે સારું નરસું જે આવે એને માત્ર એનું પ્રતિબિંબ ઝીલવું, એ અરીસાનું કામ છે. એની ઉપર ગમાણ ગમા કરવા એ અરીસાનું કામ નહીં. જે આવે એને ઝીલ્યા કરો બસ. એમ શુદ્ધ જે ચેતના છે, એકત્વ સ્વરૂપ જે આત્મા છે, કર્મના પણ બંધનોથી મુક્ત બની જાય ત્યારે જ આત્મા એના એકત્વ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. જ્યારે આત્મા એકલો થઈ જાય છે, તમામ વળગણો છૂટી જાય છે અને કર્મના પણ વળગણો જ્યારે એનાથી ઉપરથી ખસી જાય છે, ત્યારે એકત્વ સ્વરૂપ એ આત્મા એ કેવો છે? જ્ઞાન દર્શન તરંગ સરંગ. જ્ઞાન અને દર્શન એ જ એનો સ્વભાવ છે. જોવું અને જાણવું એ જ માત્ર એના ગુણધર્મો છે.